હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 9/11/89 સમયસર ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 247.
એમ હોવું જોઈએ, પોતે એની અપેક્ષાથી સમજવાનો પ્રયત્ન કરો. કઈ અપેક્ષા એ ગુરુદેવ વાત કરે છે.
આપણા કુમકુંડાચાર્ય ભગવાને સમયસાર ની શરૂઆત કરતા સિદ્ધ ભગવાન ને નમસ્કાર શાસ્ત્રની શરૂઆતમાં માંગલિક કરવામાં આવે છે, એમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને શરૂઆત કરી. પણ કુમકુંડાચાર્ય ભગવાન પછી જે 1000 વર્ષે અમરચંદ્રાચાર્ય થયા મહાસમર્થ, એમને આત્માનો અનુભવ તો હતો, સમયસાર હાથમાં આવ્યું પ્રાકૃત ભાષામાં, અર્ધમાગધી ભાષામાં. એમને વિચાર આવ્યો કે આ માત્ર 415 ગાથા જે મૂળ છે એનું રહસ્ય સમજવાની શક્તિ અત્યારે વર્તમાનના જીવોમાં દેખાતી નથી, એટલો ઉઘાડ, ક્રમ ક્રમે ઉઘાડ બંધ થતો જાય છે, જ્ઞાન મેળાતું જાય છે, જ્ઞાનનો વિકાસ રૂંધાતો જાય છે. જ્ઞાનનો વિકાસ રૂંધાવાનું કારણ કસાયની પ્રવૃત્તિ છે. કસાયની પ્રવૃત્તિમાં પડેલા જીવોને જ્ઞાન રૂંધાય છે. આખરે એ જ્ઞાન લગભગ બીડાઈ જાય છે. પણ જો એ આત્મા તરફ વળે તો થોડું આવેલું ઉઘાડ લઈને આવેલું આત્મા અહીંયા વિશેષ જ્ઞાનનો ઉઘાડ થાય છે અને આત્માનો અનુભવ પણ આ કાળમાં થઈ શકે છે. એની એક ટીકાની રચના કરવાનો ભાવ આવ્યો. એ ટીકાનું નામ છે આત્મખ્યાતિ. હું શાસ્ત્રનું નામ છે સમયસાર. સમયસાર એટલે શુદ્ધ આત્મા. સમયની પછવાડે સાર શબ્દ યોજેલ છે, એ એમ સૂચવે છે કે આત્મામાં રાગાદી ભાવ કર્મનો, પુણ્ય પાપના પરિણામનો આત્મામાં ત્રણે કાળ ભાવ છે. અને વર્તમાનમાં જે 8 પ્રકારના કર્મ, દ્રવ્ય કર્મ એનો સંયોગ સંબંધ દેખાય છે, પણ સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો એ સંયોગનો પણ સ્વભાવમાં ત્રિકાળ ભાવ છે. આત્મામાં રાગ દ્વેષ મોહ થતા નથી અને કર્મ પણ બંધાતા નથી અને દેહથી પણ આત્મા ત્રણે કાળ ભિન્ન છે, એમ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત એવો જે શુદ્ધાત્મા હું કહીશ, એ શુદ્ધાત્માની વાત સામાન્ય જીવો ન સમજી શકે એટલી વિસ્તારથી ટીકા, ટીકા એટલે હોય એનો વિસ્તાર કરવો. અધ્યાત્મ શાસ્ત્ર છે, અધ્યાત્મ શાસ્ત્ર ની વિશેષતા એ છે, દ્રવ્યાન યોગ ની વિશેષતા એ છે કે એમાં ઉર્ધપણે આત્માનું શું સ્વરૂપ છે અને આત્માના દર્શન કેમ થાય એવી એની અંદર મુખ્યતા રહેલી છે. એટલે ટીકાકાર આચાર્ય ભગવાને માંગણી કરતા એમ કહ્યું કે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. એવો એક માંગલિકનો અપૂર્વ શ્લોક છે જેમાં 415 ગાથાનો સાર છે. પ્રાકૃત નો સાર ને આત્મખ્યાતિ ટીકા નો પણ એક શ્લોક માં સાર ભરેલો છે. વિદ્વતા ની વિશેષતા એ છે કે થોડું કહે ને ઘણું આવી જાય, એને વિદ્વતા કહેવામાં આવે છે. એ શબ્દ નો બહુ લોભ કરે, થોડા શબ્દોમાં કહેવાતું હોય તો જ્યાદા શબ્દો નો પ્રયોગ કરતા નથી. એમ આ એક શ્લોકમાં ભેદ જ્ઞાન ભરેલું છે. માંગલિકમાં માંગલિકમાં મંગળ થઈ જાય, મંગળ એટલે આત્માને સન્મુખ થઈને સુખ પ્રગટ થાય ને દુઃખ નો નાશ થાય, એવા મંત્રને માંગલિક કહેવામાં આવે છે. તો અત્યારે આપણે થોડો ટાઈમ છે એમાં માંગલિકની શરૂઆત કરીએ. પહેલો જ શ્લોક છે સમય સારના શ્લોકમાં પહેલા નંબરનો શ્લોક, નંબર એક પહેલો, અને ભાવ પણ એમાં પહેલો પૂરેપૂરો ભાવ ભરેલો છે. નમઃ સમયસાર સંસ્કૃતનો શબ્દ છે, એનું ગુજરાતી કરતા જયચંદ પંડિતે ગુજરાતી કરેલું છે, હિન્દી ને હિન્દી પછી ગુજરાતી સોનગઢમાં થયું અક્ષરે અક્ષર. સમય, સમય એટલે આત્મા, આત્મા એટલે શુદ્ધાત્મા, એને હું પ્રથમ નમસ્કાર કરું છું. સમય અર્થાત જીવ નામનો પદાર્થ, જેમ છ પદાર્થ છે, છ દ્રવ્યો છે, એમ એક ચેતન પદાર્થ જીવ નામનો પદાર્થ છે, અસ્થિ રૂપે છે હોવા પણ એ પદાર્થ, તેમાં સાર સમય નો અર્થ કયો? જીવ નામનો પદાર્થ. હવે સાર નો અર્થ કરે છે સમય સાર. સાર એટલે શું? કે જે, એટલે જે જીવ નામનો પદાર્થ દેહ દેવળમાં દેહ થી ભિન્ન અંદરમાં બિરાજમાન છે, જે દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના જડ કર્મ છે, ભાવ કર્મ એટલે રાગ દ્વેષ મોહના પરિણામ ભાવ કર્મ, નો કર્મ શરીર, એનાથી રહિત શુદ્ધ આત્મા, એનાથી રહિત થાય પછી નમસ્કાર કરવાનો રહેતો નથી. શું કહ્યું? આ જે શુદ્ધ આત્મા અંદરમાં બિરાજમાન છે, બધા આત્મા ભગવાન છે, ભગવાન કહીને બોલાવતા ગુરુદેવ, એ ભગવાન વર્તમાન વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે, હાજરા હજુર છે, એ આત્મા છે. એ આઠ પ્રકારના કર્મનો અભાવ થઈ જાય અને રાગનો અભાવ થઈ જાય અને અશરીરી થાય ત્યારે નમસ્કાર કરવો એમ નથી. અત્યારે એક આત્મા અંદર વિરાજમાન છે કે વર્તમાનમાં પણ એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ શરીરથી વર્તમાન રહિત છે, જ્યારે એ રહિત છે ત્યારે એનો નમસ્કાર કરવાનો છે. રહિત થાય ત્યારે નમસ્કાર કરવાનું રહેતું નથી. નમસ્કાર કરનારો પોતે પરમાત્મા થઈ જાય પછી કોણ કોને નમસ્કાર કરે? કૃત્ય કૃત્ય પરમાત્મા કોને નમસ્કાર કરે? પરમાત્મા પોતાના પરમાત્માને નમસ્કાર કરતા નથી. કેમ કે એવો નમન કરવા યોગ અને નમન કરનાર એ બે પરમાત્મા થઈ ગયા. નમન કરનાર યોગ ભગવાન આત્મા સિદ્ધ પરમાત્મા, અને નમસ્કાર કરનાર કેવળ જ્ઞાન, એ બે પરમાત્મા છે. કોણ કોણે નમસ્કાર કરે? અહીંયા કહે છે કે અજ્ઞાની પ્રાણીને વર્તમાનમાં સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ થયો નથી. રાગ નો કર્મ નો શરીર નો સંબંધ છે, સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી. એ સંયોગ છે, સ્વભાવથી જુદાપણું બતાવે છે. ત્યારે અત્યારે આ આત્મા, બધાના આત્માની વાત ચાલે છે કે એ આત્મા કેવો છે, કે રહિત થાય ત્યારે રહિત છે કે અત્યારે કથનચિત સહિત છે ત્યારે સર્વથા રહિત છે, કથનચિત સહિત છે ત્યારે સર્વથા રહિત છે. અલૌકિક વાત, દ્રવ્યનો યોગ, એમાં પણ સમયસાર ગ્રંથાધિરાજ આચાર્ય ભગવાન કહે છે કે તારો આત્મા વર્તમાનમાં આ ઇન્દ્રિય જ્ઞાન રાગ અને કર્મ થી વર્તમાન જુદો છે, એને હું નમસ્કાર કરું છું, નમું છું, ઢળું છું, વળું છું. જે તારી પરણતિ અનંત કાળ થી પરમા નમી રહી છે, ઢળી રહી છે નિમિત્ત તરફ, એમાં ધર્મ ત્રણ કાળમાં નહીં થાય, સંસાર નો અંત નહીં આવે. નમસ્કારની વિધિ બતાવે છે, વંદન કરવાની વિધિ બતાવે છે, ભક્તિની વિધિ બતાવે છે, પૂજાની વિધિ બતાવે છે કે આ આત્મા છે તે આઠ પ્રકારના કર્મથી વર્તમાનમાં રહિત છે. રહિત થાય ત્યારે તો સૌ રહિત કહે, પણ જ્યારે વ્યવહારે સહિત હોય ત્યારે નિશ્ચય રહિત છે, એ તો કોઈ અનુભવી કહી શકે. વ્યવહાર નહીં આ ત્રણ ભાવથી સહિત છે, વ્યવહાર નહીં કહે છે, પણ વ્યવહાર નહીં કહે છે એ વાત જૂઠી છે, સાચી નથી. 200 વર્ષ પહેલા આચાર્ય કલ્પ ટોડરમલજી સાહેબ થયા, એને સમયસારનું અધ્યયન કરતા આત્માનો અનુભવ થયો. સમયસાર શાસ્ત્રો આ 2000 વર્ષ પહેલા રચના થઈ, એના નિમિત્તે ઘણા જેવો સમ્યકને પામ્યા, એમ ટોડરમલ સાહેબને પણ સમયસાર નિમિત્ત થયું. ઉપાદાન તો આત્મા હતો. તેઓ શ્રી 11મી ગાથાનો અધ્યયન કરતા 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર સગળો અવતાર છે, એનો આશ્રય કરવા યોગ્ય નથી. ત્યારે એવી ગૂઢ ભાષા છે, એ સામાન્ય જેવો સમજી નહીં શકે, એમ સમજીને એક એણે આગમ અને પરમાગમનો રહસ્યનો ઉકેલ કરવા માટે એક સૂત્રની રચના કરી. એ સૂત્ર છે કે નિશ્ચયને વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય, આગમ ને પરમાગમ બધામાં વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. દેહને છોડો, કર્મને છોડો, રાગને છોડો એમ નહીં, છોડે કોણ ને ગ્રહે કોણ, એ તો જ્ઞાતા છે. એનું શ્રદ્ધાન છોડી દેજે કે વર્તમાનમાં આત્મા કર્મથી બંધાયેલો છે, કઈ નહીં નું કથન છે, વ્યવહાર નહીં નું કથન છે, એ અસત્યાર્થ કથન, જૂઠું કથન છે એમ છે. એની આત્મા મુક્ત છે, ત્રણેકા અબધ છે, એમ આત્મા રાગી છે, કઈ નહીં નું કથન છે, કઈ નહીં કહે છે કે વ્યવહાર નહીં કહે છે, વ્યવહાર નહીં કહે છે એ કથન જૂઠું છે. આત્મા જ્ઞાન થી સહિત છે કે આત્મા રાગ થી સહિત છે, રાગ થી સહિત માનતા માનતા અનંત કાળ ગયો, હવે રાગ થી રહિત અને જ્ઞાન થી સહિત માની લે કાળ પાયકો છે. એમ કહે છે કે વર્તમાનમાં બધા આત્માની વાત છે. હો, જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજાર, નિશ્ચય ભેદ કછુ નહી ભેદ ગિને સંસાર. આ ભાવ કર્મથી રહિત વર્તમાન પુણ્ય પાપના પરિણામથી રહિત જે જેનાથી રહિત છે એની કરતા બુદ્ધિ કરીને બેઠો છે. જે જેનાથી રહિત હોય એ કરી શકાતો જ નથી, અશક્ય છે. પુણ્ય પાપનો કરનાર આત્મા નથી. તો પછી પ્રશ્ન થાય કે પુણ્ય પાપ કરે છે કોણ? એ તો સેજે પ્રશ્ન થાય, એના ઉત્તર પણ આચાર્ય ભગવાને આપ્યા છે. જો સાંભળ, એ કર્મના લક્ષે કર્મના સંબંધે થાય છે ને પુણ્ય પાપ, માટે એનો કરતા પૂદગલ છે, આત્મા એનો કરતા નથી. પછી એમાં એને એમ થયું કે એ તો પર પદાર્થ છે, એ પર પદાર્થ રાગને કેમ કરે એવી આશંકા શિષ્યને થઈ. ગુરુ સમજી ગયા કે આત્મા કરતા નથી, એટલું તો બેઠું ને તને કે એટલું બેઠું, પણ પૂદગલ કરતા છે એ જરા મને પ્રશ્ન ઉઠે છે. ઠીક છે, તારો પ્રશ્ન સારો છે. સાંભળ, આત્મા કરતા નથી, એ પરિણામનો કરતા પરિણામ છે. પર્યાય કૃત છે પુણ્ય પાપ, જીવ કૃત નથી. ભેદ જ્ઞાન કરી લે, આ આત્મા અકર્તા જ્ઞાતા છે એને જાણ, તો તને અનુભવ થશે વર્તમાનમાં રહિત છે એવો. જે શુદ્ધાત્મા અત્યારે આ શુદ્ધાત્મા બિરાજમાન છે, એને નમસ્કારની વિધિ ચાલે છે. પંચ પરમેશ્વરને નમસ્કાર કરતા તો આવડે છે, એ તો નમસ્કાર અનંત વાર એને કર્યા, પણ ભવનો અંત એમાં આવ્યો નહીં. શુભ ભાવ થાય, કોઈ બંધાય અને દુખી થવા માટે સ્વર્ગમાં જાય. પુણ્ય કરે એ દુખી થાય, અને પાપ કરે પણ, પાપનું ફળ પણ દુઃખ અને પુણ્યનું ફળ પણ દુઃખ છે પ્રભુ. આહા, એવો જે શુદ્ધ આત્મા તેને મારો નમસ્કાર હો, તેને એટલે મને એટલે મારા શુદ્ધાત્માને, કે જે શુદ્ધાત્મા વર્તમાન દેહથી ભિન્ન છે, દેહના લક્ષે થતા પુણ્ય પાપથી પણ ભિન્ન છે અને આનંદ જ્ઞાન ને આનંદથી અભિન્ન છે મારો આત્મા અત્યારે હો, એને હું નમસ્કાર કરું છું. આ માંગલિક તેને મારો નમસ્કાર હો, નમું છું, ઢળું છું. હવે આમ નમતો તો, આમ આમ કરતો તો, એને બદલે હું મારા શુદ્ધાત્માની સન્મુખ થઈ અને મારા શુદ્ધાત્માને હું નમસ્કાર કરું છું. બસ એક જ વખત નમસ્કાર કરવાની જરૂર છે, એક ક્ષણ માત્ર. એટલો ટાઈમ ન મળે પોતાના આત્માને જોવા માટે, થોડો વખત જ ન મળે, ક્ષણ માત્ર, સમય માત્ર તને વખત નથી મળતો. ચોવીસે કલાક આમ જોયા કરે તું, પરને જાણતા જ્ઞાન પણ થતું નથી ને સુખ પણ થતું નથી, ને આત્માને જાણતા જ્ઞાન ને સુખ થાય છે, એને હું નમસ્કાર કરું છું. આ નમું છું, વંદું છું, ભાવું છું, ભાવથી ભાવનાથી ભાવને ભાવું છું. ભાવના એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન, અને ભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય, નમસ્કાર કરું છું. તેને મારો નમસ્કાર હો, તે કેવો છે જેને હું નમસ્કાર કરું છું? મારો આત્મા છે કેવો? નાસ્તિથી વાત કરી હતી પેલા, હવે અસ્તિથી વાત કરે છે. ભાવાય શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે, શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ લીધું નથી. શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ, એમાં પદાર્થ ની સિદ્ધિ થાય છે, અને શુદ્ધાત્મા માં સાધ્યની સિદ્ધિ થાય છે. શુદ્ધ સત્તા સ્વરૂપ અસ્તિત્વ હોવા પણ, સત્તા એટલે હોવા પણ, ત્રણેય કાળ છે ને, છે આ ત્રણેય કાળ છે, અને એને નમસ્કાર કરે એ પરમાત્મા થઈ જાય છે. પેલા સમ્યક દ્રષ્ટિ થાય છે, પછી વિશેષ સ્થિરતા ચારિત્ર આવે છે, અને પછી એ જ આત્મા બહિરાત્મા હતો એ અંતરાત્મા થાય છે. અંતરાત્મા પરમાત્મા થાય છે. શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. આત્માને નહીં માનનારા એવા જીવો છે નાસ્તિક, એનું ખંડન થઈ ગયું કે ભાવાય સત્તા સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય છે, એની હયાતી છે. હવે જો આત્મા દ્રવ્ય સ્વરૂપે સત્તા સ્વરૂપે હયાતી છે તો એના કઈ ગુણ હોવા જોઈએ. દ્રવ્ય ગુણ અને પર્યાય તણે આમાં લઈ લીધું છે. ચિત્ત સ્વભાવાય આત્મા છે તો એનો સ્વભાવ શું? જેનો સ્વભાવ ચેતના ગુણ રૂપ છે, ચેતના ગુણમય છે આત્મા. જેમ સાકર વળપણ સ્વભાવથી ભરેલી છે એમાં ભગવાન આત્મા અંતર બિરાજમાન છે. એ ચેતના સ્વરૂપ છે. જળ એવા રાગનો એમાં પ્રવેશ જ નથી. અનાત્મા છે, રાગ અનાત્મા છે. આત્મા સત્તા સ્વરૂપ છે, એનો ચેતના સ્વભાવ છે, ગુણ છે. આ વિશેષણથી ગુણ ગુણીનો સર્વથા ભેદ માનનાર ન્યાયિકોનો વળી કેવો ચિત્ત સ્વભાવ, જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ ગુણીનો સર્વથા ભેદ, જ્ઞાન ગુણ જુદો ને દ્રવ્ય જુદું એમ નથી, ગુણ કહો કે ગુણી કહો એક જ સત્તા છે. સર્વથા ભેદ માનનાર કથનચિત અતદભાવ રૂપે છે એ જુદો વિષય, પણ અહીંયા તો ગુણ અને ગુણી એક જ વસ્તુ છે. સાકર અને સાકરનું ગળપણ એ સાકર જ છે એમ ભેદ સર્વથા ભેદ માનનાર ન્યાયિકોનો નિષેધ થયો. એક એક શબ્દની કિંમત હોય છે. વળી તે કેવો છે? પોતાની જ અનુભવ રૂપ ક્રિયાથી પ્રકાશે છે. સુનગઢે કઈ ક્રિયા કઈ છે કે કઈ નથી કે ક્રિયાનો નિષેધ કર્યો છે? હા, વૈભાવિક ક્રિયાનો નિષેધ કર્યો છે. સ્વાભાવિક ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી. આત્માને જાણવું એ ક્રિયા નથી, ગુણ કરવું એ ક્રિયા, અને આત્માને અંતર્મુક્તિને જાણવું એ ક્રિયા નથી, એ સ્વભાવભૂત ક્રિયા છે આત્માની. જયપુર એક વાર ગયો તો શિબિરમાં, ને ત્યાંથી પછી મહાવીરજી જાત્રાએ બધા બસ કરીને ગયા તો ત્યાં બપોરે વાંચન રાખ્યું હતું. ત્યાં વિદ્યાર્થીઓ 500,000 ભણે છે. તો મીઠાભાઈ ગયા શાસ્ત્ર લેવા ત્યાંના પંડિત પાસે. એક શાસ્ત્ર આપજો ને કે અમને, અમારે સ્વાધ્યાય કરવો છે. તમે તો સોનગઢના છો એટલે સમય શાસ્ત્રી હોય છો, તમે વાંચતા નથી બીજું કાંઈ? ના ભાઈ, તમારે જે શાસ્ત્ર ભંડારમાંથી આપવું હોય, કોમર્સ આપો તો અમને વાંધો નથી, ગમે તે શાસ્ત્ર આપો. પછી કે ના ના, તમે સમયસર લઈ જાઓ, સમજી ગયા? પછી એ વ્યાખ્યાનમાં આવ્યા પોતે, મને મીઠાભાઈ વાત કરી, ઠીક છે. પછી આ ક્રિયાની વાત કરી, જ્ઞાન ક્રિયા, આત્માને જાણવું એ જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પોરબંદરમાં ગુરુદેવ પધાર્યા પ્રતિષ્ઠા વખતે ત્યારે એક ભાઈએ પ્રશ્ન કર્યો, હજી જીવે છે ભાઈ? પ્રાણભાઈ દેસાઈ જેતપુરવાળા, એને પ્રશ્ન કર્યો. એને ઘરે ઉતરાય કે ભાઈ આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે શું? જ્ઞાન એટલે આત્માનું સ્વસંવેદન જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માને જાણવું તે જ્ઞાન, અને એમાં ઠરવું તેનું નામ ક્રિયા, ચારિત્ર. આ હા હા, આવો અર્થ છે કે આ જગતના જીવો જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન માને છે. જે અજ્ઞાન શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન, અને ક્રિયા એટલે શુભ ભાવની ક્રિયા કરવી, એ ક્રિયા. જ્ઞાન ને ક્રિયા બે કરીએ તો મોક્ષ થઈ જાય. ભાઈ મોટી ભૂલ છે, જ્ઞાન એટલે આત્મજ્ઞાન, જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એનું નામ જ્ઞાન કહેવાય, અને ક્રિયા એટલે એમાં રમણતા ઠરવું લીન થવું એનું નામ ક્રિયા. આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે. એમાં મહાવીરજીમાં પંડિતજી બેઠા હતા ને વ્યાખ્યાન આપ્યું, ઉભા થઈને એવી પ્રશંસા કરી, આ સોનગઢના સંતે આવી વાત કરી છે. પરિચય ના કરે કોઈને, બહારથી જેમ આવે એમ. અહીંયા કે છે કે કઈ ક્રિયા છે કે નહીં, કે હા દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત કરે છે. પોતાની જ અનુભવ રૂપ ક્રિયાથી પ્રકાશે છે. અનુમાન રૂપ ક્રિયાથી પ્રકાશતો નથી, આત્મા પ્રસ્થિત થતો નથી, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી, અનુમાન નો વિષય આત્મા આવો છે, આત્મા આવો છે, શાસ્ત્ર માં લખ્યું છે, માટે એવો આત્મા હશે. કુનકુન ભગવાન કહે છે, આપણે કુનકુન ભગવાન માનીએ છીએ, માટે આત્માનું સ્વરૂપ જે કહ્યું એમ હશે, એમ નથી. તારા અનુભવ થી પ્રમાણ કરજે. સાકર જયારે બહુ મોંઘી હતી ને, સાકર એક ટાઈમ એવો હતો સાકર મળે જ નહીં, 15 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો સાકર નું દુકાળ પડ્યું હતું. તે ઓલા ઠગલો કોઈ તૈયાર થાય ને એ વખતે તે ફટકડી લઈને વેચવા નીકળ્યા સાકર ના નામે, અને બજારમાં 30 રૂપિયા કિલો હોય તો આ 15 રૂપિયા કિલો આપે. બેનો પાછા જરા લોભ કસાય તો વધારે હોય, સસ્તું છે બેનો, આવો આવો 15 રૂપિયા કિલો સાકર મળે. લીધી બધાએ, કોઈ કિલો કોઈ 2 કિલો ડબ્બામાં મૂકી આવ્યા વેવાય, દૂધ કે ચા બનાવ્યું, સાકર તો નાખે ને બધું ફાટી. અરે આ શું છું કે થોડી એટલી સાકર નહીં, થોડી એટલી સાકર નો એને જીભ ઉપર મૂકવી જોઈએ, સ્વાદ લેવો જોઈએ. એમાં શુભ ભાવની ક્રિયાથી, પુનથી ક્રિયાથી, પુનથી ધર્મ થાય માને છે, અનંત કાળથી ઠગાણો છે જીવ, એને આચાર્ય ભગવાન પાછો વાળે છે, અહીંયા આવ, અહીંયા આવ, આ પદ તારું છે, આ પદ તારું છે. વિશ્રાંતિનું સ્થાન તો ભગવાન આત્મા છે. એ પોતાની અનુભવ રૂપ ક્રિયા, જ્ઞાન ક્રિયા એનાથી પ્રકાશે છે, અર્થાત પોતાને પોતાથી જ જાણે છે, જાણશે નહીં. પોતાનો આત્મા પોતાથી જણાય છે, ખરેખર તો જણાઈ રહ્યો છે, સ્વીકાર કરે તો એને અનુભવ થાય. બાળગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, પ્રગટ કરે છે. આ વિશેષણથી આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ માનનાર જેમનીય ભટ્ટ પ્રભાકર ભેદવાળા મીમાંસોનો મતનો અભાવ થયો, તેમજ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું. વાહ, મને કેવડી પ્રસિદ્ધ કરે, એટલે કેવડી તને પ્રસિદ્ધ કરે કે તારું જ્ઞાન તને પ્રસિદ્ધ કરે. પોતાથી પોતે જણાયો છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો પ્રતિષ્ઠિત થયો. હવે આગળ કેવળ જ્ઞાન ની વાત કરે છે, પૂર્ણની. પોતાથી અન્ય સર્વ જીવાદી ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી સર્વ વિશેષ રૂપ સહિત એક જ સમયે જાણવાની શક્તિથી ભરેલો છે. એ શક્તિનું અવલંબન કરતા વ્યક્ત કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ વિશેષણથી સર્વજ્ઞનો અભાવ માનનાર, જગતમાં કોઈ સર્વજ્ઞ નથી એવો એક મત છે, એનું અહીંયા ખંડન થઈ ગયું. પ્રથમ આત્માને જાણવો, પહેલામાં પહેલી જો ક્રિયા હોય તો આત્માને જાણવો. જાણતા તો આવડે છે, પણ ઉપયોગનો દુરુપયોગ કરે છે. ઉપયોગ તો છે એની પાસે. શું કહ્યું, બધાની પાસે ઉપયોગ લક્ષણ તો છે કે નહીં? ઉપયોગ લક્ષણ આવે છે ને તત્વાર સૂત્રમાં, ઉપયોગ તો છે પણ ઉપયોગનો, જે ઉપયોગ જેનો છે એના વાળીને એના તરફ વળતીને જાણતો નથી, જોતો નથી સામું.
હે શ્રી પૂજ્યવર, આ પ્રભુએ ફરમાવ્યું હતું કે આત્મામાં સાદવાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં સાદવાદનો સદભાવ છે. કૃપા કરી આ કથનનો ખુલાસો કરશોજી.
એક કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એવો આત્માનું સ્વરૂપ નથી. જે ઉપાદેય ભૂત તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધ છે. જે શુદ્ધ છે તે શુદ્ધ જ છે. શુદ્ધ આત્મા છે તે જ આત્મા અશુદ્ધ છે એમ નથી. અશુદ્ધતા તો પર્યાય ની છે, પરિણામ ની છે. અશુદ્ધતા એ આત્માનો સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે. માટે કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એ પ્રમાણ વાક્ય છે. નહીં વાક્ય થી જુઓ તો આત્મા ત્રણેય કાળ શુદ્ધ જ છે, ઉપાદેયભૂત તત્વ, એમાં કથનચિત લાગુ ન પડે. માટે શાદવાદ નો આત્મામાં અભાવ છે. આત્મા કથનચિત પૂર્ણ અને આત્મા કથનચિત અપૂર્ણ, આત્મા કથનચિત બદ્ધ અને કથનચિત અબદ્ધ, એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા ત્રણેય કાળ મુક્ત અને અબદ્ધ સ્વભાવી છે, એમ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લેતા અનુભવ થાય છે. ત્યારે અનુભવ થાય ત્યારે સમ્યક જ્ઞાનમાં શ્યાદવાદનો જન્મ થાય છે. એ બે પડખાને જાણનારનું જે જ્ઞાન, અવલંબન એકનું અને જ્ઞાન બેનું, જે અવલંબનભૂત તત્વ છે, પરિપૂર્ણ છે, એ ત્રણેય કાળ શુદ્ધ છે, અકારક અવેદક સ્વભાવ છે. એનું અવલંબન લેતા અનુભવ થાય ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય. એ સમ્યક જ્ઞાન જે તે દ્રવ્યનું સ્વરૂપ, જે તે પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે. જ્ઞાન પરિપૂર્ણ અવસ્થા ન થયો હોય ત્યાં સુધી જ્ઞાન જાણે કે થોડી શુદ્ધતા છે પર્યાયમાં અને થોડી અશુદ્ધતા પણ છે, પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, એમ જ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે. કથનચિત નિત્ય ને અનિત્ય શ્યાદવાદમાં હોય, કથનચિત એક ને કથનચિત અનેક, એક શ્યાદવાદ એ જ્ઞાનનો ધર્મ છે. અને આત્મા તો ત્રિકાળ નિત્ય છે, કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય એવું એમાં સ્વરૂપ નથી. ઉપાદેયભૂત તત્વ તો ત્રણેય કાળ નિત્ય ધ્રુવ પરમાત્મા છે. દ્રષ્ટિના વિષયમાં શ્યાદવાદનો અભાવ છે. દ્રષ્ટિ પ્રગટ થાય એની અરે જ્ઞાન પ્રગટ થાય, એ જ્ઞાન જેમ છે તેમ દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણે છે, એમ જ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે. ભગવાન આત્મામાં શ્યાદવાદનો અભાવ છે. કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એવું આત્માનું સ્વરૂપ નથી, સર્વથા જ્ઞાતા છે. પ્રમાણ સુધી જીવો અનંત વાર આવ્યા પણ શુદ્ધ નહીં નો પક્ષ કદી પણ એને આવ્યો નહીં.
એક લાગુ પડતું નથી એનું કોઈ સાહેબ કારણ?
કારણ જે ઉપાદેયભૂત તત્વ છે એ કથનચિત એમાં લાગુ ન પડે, સર્વથા છે. સર્વથા છે એ સમ્યક એકાંતનો દ્યોતક છે, અને અનેકાંત છે એ સમ્યક જ્ઞાનનો દ્યોતક છે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય થાય ને થાય જ. શ્રીમદ્જીનું એક વાક્ય છે, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. એના ઉપર ગુરુદેવ નું વ્યાખ્યાન નીકળી ચુક્યા છે 35 વર્ષ પહેલા. 35 વર્ષ પહેલા એક ટુકડાનું ઉપર વ્યાખ્યાન એક કલાકનું છપાઈ ગયું છે. આત્મા અનેકાંતિક છે, આત્મામાં શ્યાદવાદ છે, બસ પ્રમાણ સુધી આવ્યો, પણ એમાંથી શુદ્ધ નહીં નો વિષય એને તારવો નહીં. એટલે પંડિત થયો પણ જ્ઞાની ન થયો. શ્યાદવાદ નો અભાવ છે પણ આત્મ જ્ઞાનમાં શ્યાદવાદ નો સદભાવ છે, એટલે કોઈ પણ પ્રકારનો નિશ્ચય વ્યવહાર પ્રમાણ કોઈ દોષ લાગતો નથી. અનેક જણાઈ જાય છે, આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું. અનંત ગુણને જ્ઞાન જાણે, અનંતી પર્યાયને જ્ઞાન જાણે, અને અનંત ધર્મોને પણ જ્ઞાન જાણે, પણ આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું. અંદરની અંદરની વાત, આ બહારની વાત નથી.
ભાઈશ્રી જીવ દ્રવ્ય તથા ગુણો ત્રિકાલ શુદ્ધ છે, છતાં પર્યાયો મલિન અથવા શુદ્ધાશુદ્ધ કેમ, શુદ્ધ કેમ નહીં?
કેમ કે દ્રવ્ય શુદ્ધ છે અને ગુણ શુદ્ધ છે એમ પ્રશ્ન કર્યો કે દ્રવ્ય શુદ્ધ અને ગુણ શુદ્ધ અને પર્યાય કેમ અશુદ્ધ, એવો પ્રશ્ન છે. તો દ્રવ્ય શુદ્ધ અને ગુણ શુદ્ધ એમ એના લક્ષમાં આવ્યું છે, લક્ષમાં આવે તો પર્યાય શુદ્ધ છે એમ જ અનુભવ થાય, પર્યાય અશુદ્ધ છે એવું એને જ્ઞાન ન થાય. જે પર્યાય દ્રવ્ય ને ગુણ ને શુદ્ધપણે સ્વીકારે એ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે, અશુદ્ધ રહેતી નથી. એક નિયમસારમાં અપૂર્વ કર્મ છે. નિયમસાર શાસ્ત્રમાં 72 નંબરનો એક કર્મ છે, શુદ્ધ અશુદ્ધની વિકલ્પના વિરુદ્ધ કલ્પના મિથ્યા દ્રષ્ટિ હંમેશા કરે છે. દ્રવ્ય શુદ્ધ છે અને મારા પરિણામ અશુદ્ધ છે, દ્રવ્ય તો મારું શુદ્ધ છે અને પરિણામ મારા અશુદ્ધ છે. ત્યાં શરૂઆત મારા પરિણામ કહ્યું, મારા પણ ત્યાં થાક્યું એને. કહે છે કે મિથ્યા દ્રષ્ટિ હંમેશા આવી વિરુદ્ધ કલ્પના કરે છે અને સમ્યક દ્રષ્ટિને તો હંમેશા કારણ તત્વ ને કાર્ય તત્વ શુદ્ધ છે એમ જાણે છે સમ્યક દ્રષ્ટિ. ગંભીર વાત છે. ખુલાસો કર્યો કે દ્રવ્ય શુદ્ધ ને ગુણ શુદ્ધ એ જેના લક્ષમાં આવે એને સમ્યક દર્શના ચારિત્રના પરિણામ પ્રગટ થાય થાય ને થાય જ. એને મિથ્યા તો પર્યાયમાં ન રહીએ, અસ્થિરતા નો રાગ રહીએ એ ગૌણ છે, અશુદ્ધતા ન રહીએ પર્યાયમાં. પર્યાયમાં શુદ્ધતા ન રહીએ એટલે મિથ્યાત્વ ની અશુદ્ધતા ન રહીએ, સમ્યક દર્શન પ્રગટ થાય. ગુરુદેવ ને પ્રશ્ન થયો હતો કે આ કારણ તત્વ શુદ્ધ છે, કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા શુદ્ધ છે તો શુદ્ધ નું કાર્ય કેમ નથી આવતું, કે તે ક્યાં સ્વીકાર કર્યો કે મારો આત્મા શુદ્ધ છે. શુદ્ધ નો સ્વીકાર કરે તો પર્યાય શુદ્ધ થાય, એમ વાચામાં કઈ શબ્દમાં કઈ શુદ્ધતા નથી, એ તો વાચા જ્ઞાન છે. એ તો આગમના આધારે વાણી નીકળી, આત્માના અનુભવની વાણી નથી. જેને આત્મા દ્રષ્ટિમાં આવે ને અનુભવ થાય એ પર્યાયને પણ શુદ્ધ જાણે છે. થોડી પર્યાય ચારિત્રના દોષની રાગ આદિ થાય, અસ્થિરતા એને ખ્યાલ છે પણ એ ગૌણ છે. જે સમ્યક દર્શન પર્યાય પ્રગટ થઈ એ શુદ્ધ છે. તો કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે, સમ્યક દ્રષ્ટિને એમ શબ્દ લખ્યો છે. સિદ્ધને ના અર્યંતને શબ્દ નથી, જેના અહીંયા નિયમસાર ઉદ્ભાવ અધિકાર છે, ઊંચામાં ઊંચો અધિકાર. શુદ્ધ અશુદ્ધ ની જે વિકલ્પના નીચે અર્થ કર્યો છે ફૂટનોટમાં, વિકલ્પના એટલે શું? વિરુદ્ધ કલ્પના, વિપરીત કલ્પના, ખોટી માન્યતા, અનિશ્ચિતતા, શંકા, ભેદ પાડવા, એટલા અર્થ કર્યા છે. શુદ્ધ અશુદ્ધ ની જે વિકલ્પના તે મિથ્યા દ્રષ્ટિ ને હંમેશા હોય છે. આત્મા દ્રવ્ય ગુણે શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે, એને દ્રવ્ય ગુણ શુદ્ધ માન્યા જ નથી તો એવો પ્રશ્ન જ ના આવે.
જેમ છે એવું સ્વીકાર કર્યો ને,
એમ ક્યાં સ્વીકાર કર્યો? દ્રવ્ય શુદ્ધ છે એમ ક્યાં સ્વીકાર કર્યો? દ્રવ્ય ને શુદ્ધ સ્વીકારે તો પર્યાય પણ શુદ્ધ જ થાય. સ્વીકાર ક્યાં કર્યો એને? એનો લક્ષ્ય ક્યાં કર્યો? એનો અનુભવ ક્યાં કર્યો? એની પ્રતીતિ ક્યાં એને આવી છે? આત્મા શુદ્ધ છે દ્રવ્ય ને ગુણે એમ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે, પણ એવું અનુભવમાં આવ્યું એને? અનુભવમાં તો આવ્યું નથી. અનુભવ વિના બધા થોથા છે, એકડા વિનાના મીંડા. જો અને સમ્યક દ્રષ્ટિને તો હંમેશા
કેવી માન્યતા હોય છે કે મુનિ ના લેખું, કેવળી ના લેખું, સિદ્ધ ના લેખું? સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારા સારના વિચાર વાળે, સુંદર બુદ્ધિ વાળે, જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. પાણી સ્વભાવે શીતળ છે અને પર્યાય ઉષ્ણ છે, બરાબર લાગે છે ને? અજ્ઞાન છે, એ બરાબર નથી. સામાન્ય જેવું વિશેષ હોય એ પાણી નો ધર્મ છે, ઉષ્ણતા એ તો અગ્નિ નો ધર્મ છે. દ્રષ્ટાંત ખ્યાલમાં આવ્યો કે નહીં? કે પાણી સ્વભાવે શીતળ અમે માનીએ છીએ અને પર્યાય ઉષ્ણ જેમ છે તેમ અમે માનીએ છીએ. નથી માનતો એ પાણીની પર્યાય જ નથી. એ વ્યવહાર નહીં કહે છે કે પાણીની પર્યાય છે, નિશ્ચય નહીં, એનો નિષેધ કરે છે કે એ અગ્નિની ઉષ્ણતા છે. પાણીની અરે અણમળતો ભાવ છે. પાણીનું શીતળ લક્ષણ એમાં વ્યાપ્યું નથી. ત્રણેયમાં શીતળતા વ્યાપી જોઈએ, દ્રવ્ય ગુણ ને પર્યાયમાં, તો પાણી કહેવાય. અગ્નિની પર્યાય પાણીમાં આવી જ નથી, પાણીને અડી જ નથી. એ અગ્નિની પર્યાય અગ્નિથી અરે અભેદ છે, અને પાણીની શીતળ પર્યાય થાય એ પાણીથી અભેદ છે. આ જે છે ને એ પર્યાય દ્રષ્ટિથી તમે જોશો તો ઉકેલ નહીં આવે. પાણીના સ્વભાવની સમીપે જઈને જુઓ અને પાણી શીતળ જ્યારે ભાસે ત્યારે પાણીની પર્યાય પણ શીતળનો અનુભવ થશે. પણ પાણીની ઉષ્ણ પર્યાય જે છે, વ્યવહાર એમ કહે છે, એના ઉપર લક્ષ હશે તો પાણી ઉષ્ણ લાગશે, પાણી શીતળ નહીં લાગે. એટલે બે ભૂલ થઈ ગઈ, પાણી ઉષ્ણ લાગ્યું અને અગ્નિ ગાયબ થઈ ગઈ. પછી અગ્નિ ક્યાં રહી? આ બધું સમજવા જેવું છે. પાણી મેલું થયું કે પાણી મેલું થાય કે માટી મેલી? મેલાપણું લક્ષણ કેનું છે? પાણીનું છે કે માટીનું છે? લક્ષણ લક્ષણ માટીનું છે લક્ષણ. તો પછી એ માટી એનાથી અનન્ય છે. પર્યાય જ માટીની છે. માટીના સંગે પર્યાય થાય ને એ માટીની કહેવાય. પાણીના સંગે, સ્વચ્છ પાણીના સંગે સ્વચ્છ પર્યાય પ્રગટ થાય તે પાણીની કહેવાય. તાદાત્મ્ય સંબંધમાં ભૂલ કરે છે. બસ આત્મા જ્ઞાન ની સાથે તાદાત્મ છે, એને બદલે છે દુઃખ ની સાથે તાદાત્મ. હું દુઃખી થઈ ગયો, હું દુઃખી છું, તું દુઃખી છો, દુઃખી બીજો ને દુઃખ ને જાણનારો બીજો ને જાણનાર ને જાણે એ ત્રીજો, એમ છે. અહીંયા અહીંયા સુધી તો આવ્યો છે કે વર્તમાન પર્યાયમાં મને દુઃખ છે, આકુળતા છે, મિથ્યાત્વ છે, રાગ છે, એટલો તો સ્વીકાર એને કર્યો. એ સ્વીકાર કરવાની સાથે સાથે એની ભૂલ શું થઈ ગઈ? એ ભૂલ એ થઈ ગઈ કે એ જ આત્મા છે, એટલો જ આત્મા છે. આત્મા જ દુઃખી થાય છે, આત્મા જ રાગ કરે છે. પણ રાગથી જુદો આત્મા છે એવું ભેદ જ્ઞાન કરવા માટે રાગનું જ્ઞાન છે. રાગનું જ્ઞાન એટલા માટે છે કે આત્મા રાગ કરે છે, એટલા માટે રાગનું જ્ઞાન કરાવે છે કે રાગથી આત્મા જુદો છે એવું જ્ઞાન કરીને તો કામ થઈ જાય. હા, અવસર ક્યાંથી પાસ થાય? લ્યો ભાઈ, બરાબર કહ્યું કે વર્તમાનમાં હું રાગી છું, હું ક્યાં સ્થિત થઈ ગયો છું? વર્તમાનમાં હું રાગી છું, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે, અનાદિનું માને છે ને, એ નહીં હવે ગુરુ મળ્યા પછી એ નહીં. ભેદ જ્ઞાનના પ્રકારમાં જ્યારે આવે ત્યારે રાગથી ભિન્ન શુદ્ધાત્મા છે તો પર્યાય પણ શુદ્ધ થઈ જાય, કરવી ન પડે. પણ પર્યાય રાગી છે, પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે. આ તો અનંતકાળથી એને જૈનું અને માયનું. આ પણ મારો આત્મા રાગની પર્યાયથી ભિન્ન શુદ્ધ આત્મા છે એમ એક સમય માત્ર અંતર્મુખ થઈને જૈનું ને માયનું નથી એમ સ્વીકાર કર્યું. હવે મેલું પાણી સ્વીકાર કર્યું એને, જેને માટીના સંગે પાણીની પર્યાય મલિન થઈ જાય, પાણી મેળવું પાણી મેળવું પાણી મેળવું, તો એમાં સ્વચ્છ પાણીની પ્રાપ્તિ ને થાય કે નહીં? કેટલા વર્ષ સુધી એમ કર્યા કરે તો થાય? પાણી મેળવું છે, પૂછો બધાને. હા સાહેબ પાણી મેળવું છે, પાણી મેળવું પાણી મેળવું, એમાં સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થાય ખરી? રોગ થઈ જાય, રોગ પથરી નો ઉંદર માં ઓપરેશન કરાવવું પડે, અમેરિકા જવું પડે કેટલાક ને. માટે પાણી મેલું છે એ વ્યવહાર નહીં નું કથન છે. નિશ્ચય નહીં, નિષેધ કરે છે કે પાણી મેલું નથી, પાણી તો સ્વચ્છ છે. અને એનું પ્રમાણ શું? કે ફટકડી નાખો મેલ નીકળી જશે અને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ તને થશે. બંધધિકારમાં એક વાત બહુ સરસ કરી છે. બંધધિકાર જીવો કહે છે કે હું કર્મથી બંધાણો છું, ભાવ બંધ પણ મારામાં થાય છે, હું બંધાણો છું બંધાણો છું બંધાણો છું એમ. બંધાણ બંધનો સ્વીકાર કરે અને બંધનો વારંવાર વિચાર કરે તો બંધનો છેદ નહીં થાય. પણ સાહેબ વિચારદ્રષ્ટિ છું એમ સ્વીકાર મેં કર્યો, ઓહો કેટલો સરળ પરિણામી જીવ છે. હે આ હા હા લોકો એને વખાણ કરે, વાહ હું તો ક્રોધી છું સાહેબ. અરે તું જ્ઞાનમય છો ને ક્રોધમય નથી. હવે ગુરુ મળ્યા મુખને માથા કૂટતો, હજી તારે એ નહીં ઘૂંટવું છે. કઈ નવીન કરવું છે કે નહીં? અનંત કાળ થી જે કરતો આવે છે એ ભાઈ ને કહ્યું કે હું રાગી છું, હું અશુદ્ધ છું અશુદ્ધ છું, કેદી એને શુદ્ધતાની પર્યાય પ્રગટ થાય કે સ્વીકાર કરે જેવું છે એવું સ્વીકાર, જેવું છે એવું સ્વીકાર નથી કર્યો. આત્મા રાગી નથી છતાં આત્મા ને રાગી મેં બેઠો છે. આત્મા તો જ્ઞાન ની મૂર્તિ આનંદ ની મૂર્તિ પરમાત્મા છે અંદર બેઠા બિરાજમાન, એનો સ્વીકાર કરની એનો અવલંબન લે અને પછી પર્યાય ને જો પછી તો આ રાગ ક્યાં ગયો વિચારતો નો ભલા શોધો જ ક્યાંક. નથી આત્મામાં, નથી પર્યાયમાં, નથી દર્શન મોહમાં. દર્શન મોહ નો અભાવ થઈ ગયો, મિથ્યાત્વ નો ભાવ પર્યાય નો અભાવ થઈ ગયો. સમ્યક દર્શન પ્રગટ ભૂતવા નિકળમાં એ અભાવ થઈ ગયો. કલ્પના હતી તારી બસ, રાગ માં બુદ્ધિ પડી છે, હું રાગી છું. શું થાય તો જો પોતે પલટે તો પલટે, કોઈના કહેવાથી કઈ પલટે નહીં. અને આ વાદ વિવાદ નો વિષય નથી, વાદ વિવાદ કરે શો અંદા. અરે કુંકુંદ આચાર્ય ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે સ્વમત કે પરમત કોઈની સાથે તો વાદ વિવાદ કરીશ, માં વાદ વિવાદ નો વિષય નથી. અમે તો હાથ જોડીએ કોઈ વાદ વિવાદ નો ઉભો થાય ભાઈ સાહેબ, અમે કઈ જાણતા નથી. ગુરુદેવ અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય છે, એમાં એક પર્યાય બાદ ન થાય, એમાં પદાર્થ ની સિદ્ધિ થાય. છ દ્રવ્ય ની સિદ્ધિમાં ભૂતની પર્યાય ને ભાવિ ની પર્યાય પણ એ દ્રવ્યમાં રહેલી છે. માટે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, એ શુદ્ધ આત્મા છે અને જીવ તત્વ છે એમ નથી. જીવ દ્રવ્ય જુદું ને જીવ તત્વ જુદું. જીવ દ્રવ્ય પર્યાય સાપેક્ષ છે, જીવ તત્વ પર્યાય નિરપેક્ષ છે. જીવ દ્રવ્યમાં તો દ્રવ્ય ગુણ પર્યાય, ગુણ પર્યાય વત દ્રવ્યમ, ગુણ અને પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે અને શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. મોક્ષવાર પ્રકાશમાં છે એ પદાર્થની સિદ્ધિ છે. પદાર્થની સિદ્ધિ અનંતવાર અનંત જીવે કરી, પણ સાધ્યની સિદ્ધિ એમાં થઈ નહીં. પંડિત થયો એમાં, સુધાસુદ પર્યાય નું પિંડ કે દ્રવ્ય એમાં પંડિત થઈ જાય, પણ અનુભવ ના આવે એમાં. પર્યાય માત્ર થી ભિન્ન આત્મા છે. એક પરમાત્મા પ્રકાશ યોગી દેવ નું શાસ્ત્ર છે, એમાં ફરમાવે છે કે બંધ અને મોક્ષ એવા પરિણામ નો જે કરતા નથી તે જ આત્મા આત્માને ઉપાદે છે. હવે આપણે જીનવાણી ને રોજ પગે લાગીએ, જીનવાણી ની સ્તુતિ બોલીએ, અને આ લખ્યું છે એ માનવું નહીં આપણે. પરમાત્મા પ્રકાશ અહીંયા ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા, આત્માથી જીવ ને બેસે નહીં તો પ્રશ્ન કરે, પણ જયારે સર્વજ્ઞ ભગવાન નું આગમ બતાવે ત્યારે હથિયાર હેઠા મૂકી દેવા જોઈએ એને. તો એ જૈન છે. 65મી ગાથા આપણે જોતી હતી પરમાત્મા પ્રકાશ ની, પાનું 85 છે, 65 ગાથા. જો જરા વાત ઊંચા પ્રકારની છે, ઊંચા પ્રકારની વાત એવી છે કે જેને સંગમણી થઈ ગયો ને, સંગમણી એ બદામનો હલવો હજમ ન કરી શકે. તંદુરસ્ત માણસ કરી શકે, તંદુરસ્ત એટલે આત્મારથી, અહીં શરીરની વાત નથી. આત્મારથી જીવને સૂક્ષ્મ વાત બહુ ગમી જાય. આ હે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, તારા કહેલા તત્વને જેમ સૂક્ષ્મ તત્વને હું જાણતો જાઉં છું એમ મારા સ્વભાવનો મને ચમત્કાર થાય છે. એ શ્રીમદજીનું વાક્ય છે, એ વાત કરે છે. એનું મથાળું 65 ગાથાનું. હવે નિશ્ચય નહીંથી બંધ મોક્ષ કર્મ કરે છે. અરે આત્મા કરે છે કે કર્મ કરે છે? આમાં લખ્યું છે એ હું વાંચું છું. અને એનું સ્વરૂપ છે એવું લખ્યું છે, કેવું સ્વરૂપ છે એવું લખ્યું છે. હવે અનિવાર્ય છે નો હે જીવ, હે આત્મા, હે ભવ્ય આત્મા, હે શબ્દ વાપરો, હે હવે તો સમજ. હે જીવ, જીવોને બધા જીવો લઈ લીધા, જીવોને બંધ અને મોક્ષ બધું કર્મ કરે છે. આત્મા બંધ મોક્ષ સ્વરૂપને કઈ પણ કરતો નથી. કિમ અપી નૈવ, કિમ અપી નૈવ, કઈ પણ કરતો નથી. એ પ્રમાણે નિશ્ચય નહીં કહે છે. નિશ્ચય નહીં એટલે સત્ય, વ્યવહાર નહીં એટલે અસત્ય. બીજાના ભાવને બીજાનો કહે ન વ્યવહાર નહીં. ભાવાર્થ, ભાવાર્થ એટલે ટીકા. અનુપચારિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય બંધ, તેમજ અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધ, તથા બંને નહીંઓથી દ્રવ્ય ભાવરૂપ મોક્ષને પણ જો કે જીવ કરે છે, તો પણ જો અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધ કરે છે અને અશુદ્ધ નિશ્ચય નહીંથી મોક્ષને કરે છે. શું કહ્યું? અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધ ને કરે મિથ્યાત્વને, અને અશુદ્ધ નિશ્ચય નહીંથી સમ્યક દર્શનને કરે છે. એક દેશ શુદ્ધ નહીં ને સર્વદેશ શુદ્ધ નહીં શબ્દ વાપરો નથી. અશુદ્ધ નિશ્ચય નહીં નો અર્થ પર્યાર્થિક નહીં, અથવા એનો અર્થ વ્યવહાર નહીં. વ્યવહાર ને કરે છે તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ નિશ્ચય નહીં થી કરતો જ નથી. કથનચિત કરે ને કથનચિત ન કરે કાઢીને કરતો જ નથી. જો જૈન દર્શનમાં જ ન હોય કે જૈન દર્શનમાં જ હોય, જો સમ્યક એકાંતનો દ્યોતક છે, પણ એ પ્રમાણનો દ્યોતક છે. આમ પણ છે નામ પણ છે, પ્રમાણનો દ્યોતક છે. પ્રમાણ વાક્ય છે, નહી વાક્ય જુદું ને પ્રમાણ વાક્ય. શુદ્ધ નિશ્ચય કરતો જ નથી એમ નિશ્ચય નહીં કહે છે. હવે ટોટલ મારે છે આપણે જે કેવું છે, અહીં જે શુદ્ધ નિશ્ચય નથી બંધ મોક્ષને કરતો નથી તે જ શુદ્ધ આત્મા ઉપાદેય છે, એવો ભાવાર્થ છે. આત્મા પરિણામને કરે છે ને પરિણામને ભોગવે છે. ત્યાં સુધી તો દ્રવ્યલિંગી મુનિ ત્યાં સુધી તો આવ્યો, પણ આત્મા બંધ મોક્ષના પરિણામને નવતત્વને કરતો નથી. સમ્યક દર્શનને કરતો નથી ત્યારે સમ્યક દર્શન થઈ જાય છે. શું કહ્યું? પર્યાય ને કરતો નથી ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે અને પર્યાય નિર્મળ પ્રગટ થઈ જાય છે. આવું સ્વરૂપ છે.
ભાવલિંગી મુનિ ને વિકલ્પ હોય કે નહીં?
ભાવલી મુનિ ને વિકલ્પ નું જ્ઞાન હોય. ભાવલિંગી મુનિ ને વિકલ્પ નું જ્ઞાન હોય છે. આત્મામાં વિકલ્પ થાય છે એટલે આત્મામાં વિકલ્પ થાય, આત્મામાં વિકલ્પ થાય એવો જ જવાબ માંગે છે. સમજી ગયા? એક વાર ની વાત છે, અત્યારે પ્રસંગ આવ્યો ત્યારે વાત કરું. કે બહુભાઈ જેવી મુંબઈ વાળા અવારનવાર સોનગઢ જાય, ગુરુદેવ ની સમીપે બહુ અંદર રસોડા નો મેમ્બર અંદર ગુરુદેવ પાસે પણ જાય સેવા ચાકરી વગેરે બધી. એમાં કઈ કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉઠો આવ્યા મુંબઈ. બાપુજી અમારા જીવતા હતા એ વખતે, બાપુજી ગુરુદેવના આ વિકલ્પ ઉઠે છે કે ના એ ખોટી વાત છે, ગુરુદેવ નો વિકલ્પ ઉઠ્યો જ નથી. પણ બાપુજી હું કહું છું કે ગુરુદેવ ને આવો વિકલ્પ આવ્યો કે ગુરુદેવ વિકલ્પ આવ્યો જ નથી, પણ હું આ જોઈને નથી આવ્યો. વાત એવી છે કે હવે વિકલ્પ જ દેખાય છે અને જ્ઞાન દેખાતું નથી. જ્ઞાની ને તો જ્ઞાન જ થાય છે, વિકલ્પ થતો નથી. પણ અજ્ઞાની ને પણ જ્ઞાન થાય છે. પણ જ્ઞાન કેવું થાય છે કે જ્ઞાય જણાય એવું જ્ઞાન થાય છે, છતાં એને એમ ભાસે છે કે વિકલ્પ થયો, વિકલ્પ થયો, વિકલ્પ થયો, વિકલ્પ થયો. હા, પણ વિકલ્પ થયો છે ત્યારે જ્ઞાન થાય છે કે જ્ઞાન થતું નથી કે જ્ઞાન થાય છે? તો જ્ઞાન વિકલ્પ નું છે કે આત્માનું છે કે એ આત્માનું છે? એમ કરીને અંદર માં ચાલ્યો જાય ને, વિકલ્પ ને ક્યાં યાદ કરે છે? રામ બોલો ભાઈ રામ. આત્મામાં પર્યાયમાં તો રાગ થાય કે નહીં? પર્યાયમાં રાગ, પર્યાયમાં જ્ઞાન થાય છે એમ લે ને, પર્યાયમાં જ્ઞાન થાય છે એમ લે ને. આ વાત 294 માં લીધી છે અને ટોરમલ સાહેબે લીધી છે કે જ્ઞાન ને રાગ એક સાથે ઉપજે છે. પણ રાગ ને પકડે છે અને જ્ઞાન થાય છે એને ભૂલી ગયો. મને બહુ દુઃખ થાય છે, પણ દુઃખ થાય છે એવું જ્ઞાન થાય છે કે દુઃખ થાય છે એ શું? કે જો જ્ઞાન થાય છે એમ જો વિચાર કરીશ, હજી વિચાર તો દુઃખ હળવું થઈ જશે. રતિભાઈ દુઃખ નો ઉભરો બેસી જશે. અરે હું તો દુઃખ નો જાણનાર. પછી ભાઈ હું તો દુઃખ નો જાણનાર નથી, હું તો જાણનાર નો જાણનાર છું. એમ કરીને દુઃખ અને દુઃખ ના જ્ઞાન થી વ્યાવૃત થઈને જ્ઞાયક ની સન્મુખ થાય, દુઃખ દુઃખ માં રહી જાય અને અનુભવ થઈ જાય.
ભાઈ શ્રી, અંતર અને બાહ્ય સ્વપર પ્રકાશક બાબત વિશેષ ખુલાસો આપવા કૃપા કરશો.
સ્વપર પ્રકાશક ખુલાસાની જરૂર બહુ છે. પ્રશ્ન સારો આવ્યો. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એ બરાબર છે. એ સ્વપર પ્રકાશક એક નિશ્ચય છે અને એક વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક પણ કથન ચિત છે, સર્વથા નથી. નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક એમ બે પ્રકાર છે. સ્વપર પ્રકાશકના બે વ્યાખ્યા છે શાસ્ત્રમાં. નિશ્ચય સ્વપર પ્રકાશક એને કહેવાય કે જ્યારે જ્ઞાન આત્માને સન્મુખ થાય અને આત્માના અનુભવમાં જાય